नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सर्वसामूलम् दीनभुवन मे सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः प्रियोग संहारी थे अपने छ गाथा की छोटी गाथा विषय चालू कर એમાં આપણે શ્રાવક ના સમ્યક ચારિત્ર ઉપર આપણે ચર્ચા ચાલી છે. એમાં આપણે ગાથા નંબર 12 આવ્યા છે. સવારના પૂજ્ય ગુરુદેવશ્રી ના સ્વાધ્યાયમાં આપણે શું સાંભળ્યું? અષ્ટ પાવર નું સ્વાધ્યાય ચાલ્યું સવારના પૂજ્ય ગુરુદેવશ્રી ના સ્વાધ્યાયમાં. તો આજનો વિષય શું હતો? કોઈને ખ્યાલ છે? જે જીવ મિથ્યા દ્રષ્ટિ છે પોતે, પણ સમ્યક દ્રષ્ટિ જીવ પાસે પોતાનો આદર કરાવે છે, એ લુલા અને મૂંગા થાય છે, એટલે કે નિગોદમાં જાય છે. એના ઉપર આચાર્ય કુંકુંદ આચાર્યએ ગાથા લખી છે અને પૂજ્ય ગુરુદેવને આપણે સાંભળ્યા સાંભળ્યું. કહેવાનો મતલબ શું છે કે સૌથી પહેલા કોઈ પણ જીવ પોતાના મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર દૂર કરીને સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર પ્રગટ કરે છે. પછી આદરણીય પ્રકાશભાઈ નો સ્વાધ્યાય, એમાં શું આવ્યું? કોઈને ખ્યાલ છે? હા, વેરી ગુડ. જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય આપણું છે એની ઉપર લક્ષ કરતા કે આજ હું છું એવો નિર્ણય કરતા પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઓટોમેટિકલી પ્રગટ થાય છે. જેમાં આપણે ત્રીજી ઢાળની બીજી ગાથામાં જોયું ને કે પર દ્રવ્યથી ભિન્ન નિજ દ્રવ્યની રુચિ છે ને, આપણે ત્રીજી ઢાળની બીજી ગાથા શું આવ્યું? પર દ્રવ્યથી ભિન્ન આપમે રુચિ એ સમ્યક દર્શન છે. પર દ્રવ્યથી ભિન્ન પોતાનું જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન છે, અને પરથી ભિન્ન પોતાના સ્વરૂપમાં લીન થવું એ સમ્યક ચારિત્ર છે. બરાબર. હવે આપણે એનાથી આગળ વધીને જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું એવા જીવ જયારે પોતાના આત્માની રૂચિમાં આગળ વધે છે અને એમને વધારે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તો પાંચમું ગુણસ્થાન પ્રગટ કરે છે. પોતાનો અંદરથી આનંદ વધતા એમને ઓટોમેટિકલી અમુક વસ્તુઓનો ત્યાગ કરવાનો ભાવ આવે છે અને એને શ્રાવકના 12 વ્રતો કહેવાય છે. એની આપણી ચર્ચા ચાલુ છે. કોન્ટેક્સ્ટ સમજાય છે? આપણે ક્યાં છે? મિથ્યા દ્રષ્ટિ જીવોની કેટેગરીમાં છે આપણે. એનાથી આગળ વધીને જેણે પોતાના આત્માનો અનુભવ કર્યો એ સમ્યક દ્રષ્ટિ થયા. એ અનુભવમાં જે હજી આગળ વધ્યા છે અને વૈરાગ્ય વધતા એમણે 12 વ્રતો લેવાનો નિર્ણય કર્યો છે એ શ્રાવકના વ્રતોની આપણે વાત ચાલુ છે. એટલે વાત તો અંદર વૈરાગ્યથી આવવી જોઈએ, વાત તો પોતાના આત્માના અનુભવથી આવવી જોઈએ, પણ એ વાત ક્વોન્ટિફાય કેવી રીતના કરાય કે હવે વૈરાગ્ય વધ્યો છે? સમજાય છે? સમ્યક દ્રષ્ટિને પણ પોતાના આત્માનો અનુભવ છે, મુનિરાજને પણ પોતાના આત્માનો અનુભવ છે, અને કેવળી પરમાત્માને પણ આત્માનો અનુભવ છે. પણ આગળ વધ્યા છે, આગળ જે પ્રોગ્રેસ થાય છે, વૈરાગ્ય વધતો જાય છે, એ સમજાવવો કેવી રીતના? એ સમજાવવા માટે થઈને બહારમાં એમને જે વ્રતો જોવામાં આવે છે એનો એક સહારો લેવામાં આવે છે. તો જેવી રીતના સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે એ અવ્રતી શ્રાવક છે, એમને કોઈ પણ પ્રકારના વ્રતો હજી નથી. બરાબર. પછી એનાથી જે આગળ વધીને પંચમ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ છે એ છે તો ઘરમાં જ રહેવા વાળા, એટલે આમ આપણા જેવા જ દેખાય, દેખાવમાં કઈ ફરક ન હોય, પણ એમને બહારમાં અમુક વ્રતો લીધા છે તો કયા વ્રતો લીધા છે? જો આપણે સ્ક્રીન ઉપર દેખાય છે, ત્રણ પ્રકારના વ્રતો એ લે છે. એક છે પાંચ પ્રકારના અણુવ્રત, પાંચ પ્રકારના અણુવ્રત, જે પાંચ પ્રકારના બેઝિક પાપ છે ને, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ, એનાથી ઓપોઝિટ એ પાંચ પ્રકારના પાપોનો અંશે ત્યાગ કરવો એને કહેવાય છે અણુવ્રત. એના પછી ત્રણ પ્રકારના ગુણવ્રત. આ ગુણવ્રત શું છે? આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી, કોઈને ખ્યાલ હોય તો, ગુણવ્રત શું છે? જે અણુવ્રત છે એ અણુવ્રતમાં કેવી રીતના વધારે પાવર મળે, અણુવ્રતમાં વૃદ્ધિ થવા માટેના જે વ્રત હોય એને ગુણવ્રત કહેવાય. આપણે ગુજરાતીમાં ગુણાકાર કહેવાય ને, કે ગુણ વૃદ્ધિ વધારે આગળ થયું, એવી રીતના અણુવ્રતમાં વધારો થવો એને કહેવાય ગુણવ્રત. સમજાય છે? તો ત્રણ પ્રકારના ગુણવ્રત લેવામાં આવે છે અને પછી ચાર પ્રકારના શિક્ષાવ્રત લે છે. શિક્ષાવ્રત કોને કહેવાય? ખ્યાલ છે? શિક્ષા એ આમ તો ટીચિંગ, આમ તો શીખડાવું, પણ અહીંયા કયા કોન્ટેક્સ્ટમાં છે એ શિક્ષાવ્રત? એટલે અત્યારના શ્રાવક છે ને, પણ આગળના સ્ટેજની એટલે કે મુનિરાજના સ્ટેજની પ્રેક્ટિસ કરવા માટેના જે વ્રતો હોય છે એને કહેવાય છે શિક્ષાવ્રત. સમજાય છે? પોતાના સ્ટેજ પ્રમાણે પાંચ અણુવ્રત લે છે, એ અણુવ્રતમાં વધારે વૃદ્ધિ થાય એટલે ત્રણ ગુણ વ્રત લે છે, અને નેક્સ્ટ સ્ટેજની પ્રેક્ટિસ કરવા માટે ચાર શિક્ષાવ્રત લે છે. જેવી રીતના આપણે નાઇન્થમાં કોઈ સ્ટુડન્ટ હોય તો પોતાનું તો ભણતો જ હોય, પણ ટેન્થના ક્લાસ પણ ચાલુ થઈ જાય પહેલેથી, એવી રીતના મુનિરાજની પ્રેક્ટિસ કરવા માટે લઈને પહેલેથી શિક્ષાવ્રત એમના ચાલુ થાય છે. સમજાય છે? એમાં જો આપણે પાંચ પ્રકારના અણુવ્રતની ચર્ચા થઈ ગઈ છે, ત્રણ પ્રકારના ગુણવ્રતમાંથી બે પહેલાના થઈ ગયા, દિગ વ્રત ને દેશ વ્રત, આપણે ત્રીજું અનર્થ દંડ વ્રત એમાં આવ્યા છે, અને આજે આપણે ચાર શિક્ષાવ્રત એવી રીતના આપણે ચર્ચા કરીશું. બરાબર? તો આવી આવે બીજી આપણી સ્વગાળાની બુક છે, એમાં બારમી ગાથા છે. જો બારમી ગાથા નીચેનો પાઠ ઉત્તરાર્ધ, એમાં છે અનર્થ દંડ વ્રતના ભેદ અને એનું લક્ષણ. બધાને પહેલા કોન્ટેક્સ્ટ ખ્યાલમાં આવી આપણે ક્યાં વાત કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિ જીવ વૈરાગ્ય વધતા જે પ્રકારના ભાવ એમને ઓટોમેટિકલી થાય છે, તો આ પ્રકારના એ વ્રતો લે છે. તો અનર્થ દંડ એટલે શું છે? અનર્થ દંડ એટલે અનનેસેસરી જે જીવોનો ઘાત અથવા અનનેસેસરી પાપ થાય છે એને અનર્થ દંડ વ્રત કહેવાય છે. કોઇન્સિડેન્ટલી જે સવારના સાત વાગે આ હરિયન ચેનલ પર પ્રવચન ચાલે છે ને ગુરુદેવશ્રીના, તે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અનર્થ દંડ વ્રત પર જ ચાલે છે. આજે આજે તમે સાંભળ્યું હોય તો પાંચ પ્રકારના અનર્થ દંડ માંથી જે બીજું અને ત્રીજું છે એના ઉપર પ્રમાદચર્ય અને હિંસા દાન ઉપર આજે એમનો સ્વાધ્યાય હતો. એની વાત આવી ગયો તો આપણે ગાથા વાંચીએ છીએ ને, એક એક પહેલા એક એક લાઈન જોઈએ, ભાઈ ભાવાર્થમાં વધારે ડિટેલ કરો. જો ગાથા શું કહે છે? કાબુ કી ધન હાનિ કિસી જય હાર ન ચિંતે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક એવા હોય છે કે પોતે તો એકદમ ન્યાયયુક્ત હોય, વિવેકથી જ ધંધો કરે. આપણે શ્રીમદજીનું ઘણું વર્ણન આવે છે ને કે કેવી રીતના એકદમ ન્યાયયુક્ત પોતે બિઝનેસ કરતા હતા, પણ એના સિવાય પણ બીજા કોઈની ધન હાનિ, હાનિ એટલે એનું નુકસાન થઈ જાય કે કોઈ બીજું હારી જાય ને હું જીતી જાઉં એવો એ વિચાર કરતા નથી, એટલે એવું ખોટું ધ્યાન એ કરતા નથી. સેકન્ડ, દેયંતો ઉપદેશ હોય અગ વનજ કૃષિ છે, એવો કોઈ ઉપદેશ દેતા નથી કે જેમાં વનજ એટલે કે જે વ્યાપારમાં હિંસા થાય અથવા કૃષિ એટલે ખેતી આદિનો ઉપદેશ દેતા નથી, એવો કોઈ પણ ઉપદેશ દેતા નથી કે જેનાથી સામે વાળાને વધારે પાપનો ભોગતા થાય. અને જો પહેલું જે આપણે જોયું એને કહેવાય અપધ્યાન, અપધ્યાન અનર્થ દંડ, ખોટું વિચાર પોતે કરતા નથી. આ બીજું જે છે એને કહેવાય પાપ ઉપદેશ, પાપ ઉપદેશ અનર્થ દંડ, પોતે કોઈને આવો પાપનો ઉપદેશ આપતા નથી. જો થર્ડ લાઈન નીચે, નીચેના પેજ પર થર્ડ લાઈન, કર પ્રમાદ જલ ભૂમિ પાવકના વિરાધે, પોતે પ્રમાદ કરીને પાંચ પ્રકારના સ્થાવર જીવ છે ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. આપણે આગળ જોઈ ગયા અહિંસા વ્રત માં, જો તમને ખ્યાલ હોય તો, કે શ્રાવક જે છે એમને ત્રણ જીવોના ઘાતનો તો ત્યાગ છે, પણ સ્થાવર જીવોના ઘાતનો હજી ત્યાગ નથી થઈ શકતો, બિકોઝ હજી ગ્રસ્તાશ્રમમાં રહે છે ને. પણ તો પણ જે જરૂરિયાતની વસ્તુ સિવાય એમ જ અનનેસેસરી જલ, ભૂમિ, વાયુ, વનસ્પતિ આદિનો ઘાત કરતા નથી. એને કહેવાય પ્રમાદ ચર્યા અનર્થ દંડ. આપણે એક એક નું થોડું ડિટેલ પછી જોશું. પછી ચોથું, અસી ધનુ હર હિંસોપકરણ નહીં દે યશ લાગે. અસી એટલે તલવાર, ધનુ એટલે ધનુષ બાણ, હળ હળ આપણે જે ખેતી કરવા માટે યુઝ થાય ને, આવા હિંસાના ઉપકરણ, હિંસોપકરણ નહીં દે, કોઈને યશ માટે આવું ગિફ્ટ આપતા નથી. પછી આગળ, રાગ દ્વેષ કરતાર કથા કહો હું ન સુની દે. પોતાને રાગ દ્વેષ ઉત્પન્ન થાય એવી કથા, આપણે જે વી કથા કહેવાય છે ને, એવી વી કથાઓ ક્યારે પોતે સાંભળતા નથી. અને કહેવાય દુશ્રુતિ અનર્થ દંડ. આપણે એક એક હવે જોશું. ઓરહુ અનર્થ દંડ હેતુ અવ તિન્હે ન કીજે. આવા બીજા ઘણા પ્રકારના અનર્થ દંડ છે જેને સમ્યક દ્રષ્ટિ શ્રાવક કરતા નથી. એક જ સ્ટેપ બેક ફરીથી સમજો. સમ્યક દ્રષ્ટિ શ્રાવક જેને પોતાને તો અંદરમાં આત્મા એટલો રૂચ્યો છે, તો હવે એમને બહારમાં કોઈ પણ ફાલતુ વસ્તુઓ કરવી પાલવતી નથી. એમને ગમતું નથી એવી ફાલતુ વસ્તુ કરવી જેનાથી પોતાને અને બીજાને પાપ ઉત્પન્ન થાય. તો એવા કયા કયા પ્રકારના, એવા પાંચ એક્ઝામ્પલ આપણને અહીંયા આપ્યા છે કે આવા પાંચ પ્રકારના કામ સમ્યક દ્રષ્ટિ શ્રાવક કરતા નથી. પણ આવા બીજા ઘણા હોઈ શકે. હવે આમાં ઘણા બધા અમુક જે તલવાર ને ધનુષ ને એ તો જૂના જમાનામાં લોકો આપતા હતા. આજના જમાનામાં શું છે, આપણે બધું કટલરી નો સેટ ને ચાકુ ને બધું બધાને ગિફ્ટ આપીએ છીએ. તો સમ્યક દ્રષ્ટિ શ્રાવક આવા કોઈને પાપના ઉત્પાદક સાધનો ગિફ્ટ આપતા નથી. જો એક એક જોઈએ ભાવાર્થમાં આવી જાઓ નેક્સ્ટ પેજ પર. નેક્સ્ટ પેજ ભાવાર્થ મળ્યું, દેખાય છે સ્ક્રીન પર? ઓકે, તો ભાવાર્થમાં સૌથી પહેલું છે અપ ધ્યાન અનર્થ દંડ વ્રત. કોઈના ધનનો નાશ, હાર અથવા જીત વગેરેનો નિંદ્ય વિચાર ન કરવો તે પહેલું અપ ધ્યાન અનર્થ દંડ વ્રત છે. સૌથી પહેલા તો કોઈના ધનનો નાશ. આપણે જયારે શેર માર્કેટમાં હોય તો આપણે શું હોય પહેલા તો, કે અરે આપણા શેર વધી જાય બીજાનો જે થવાનો હોય થાય, બરાબર છે ને? અથવા તો સમજો એમાં તો પણ આપણું કઈક પ્રયોજન છે. આપણે ટીવી, આપણે બેઠા હોય ટીવી ઉપર ન્યૂઝ ચેનલ જોતા હોય અથવા કઈ ક્રિકેટ મેચ જોતા હોય. હવે ત્યાં નોર્થ કોરિયા વાળાએ કોઈ મિસાઇલ નો ટ્રાયલ કર્યું એનાથી આપણને શું લાગે પડે? પણ તો પણ એ જોઈને આપણો એક ઓપિનિયન બને છે કે નહીં, કે આવું એને નહોતું કરવું જોઈએ, બરાબર ને? પેલા ટ્રમ્પ સાહેબે હમણાં એક નવો રૂલ કાઢ્યો છે કે અમુક કન્ટ્રીના લોકો પોતાના કેરી બેગમાં લેપટોપ કે કઈ આઈપેડ જેવા કોઈ ઇલેક્ટ્રોનિક સાધન ન લઈ જશે યુએસમાં. અત્યાર સુધી કેવું હતું, તમારે સ્ક્રીનમાં અલગથી નાખીને તો પણ તમે બેગમાં લઈ જઈ શકો, હવે ન લઈ જઈ શકો. તો સાચું કહેવું કે ખોટું કહેવું, સમજાય છે કે નહીં? આ બધું અપ ધ્યાન છે કે કોઈ પણ વસ્તુને આપણે જાણે શેખ સિલીના વિચાર જેને કહીએ ને, કે જેની સાથે જીવને કઈ સંબંધ જ નથી આપણા જીવનમાં. આમ વિચાર કરો તો આપણી લાઈફમાં, બધાની લાઈફમાં આવા વિચારો ચાલુ જ હોય છે કંઈક ને કંઈક. આ બધા અપ ધ્યાન અનર્થ દંડ છે. અનનેસેસરી આપણને પાપનો ઉત્પાદક સાધન છે, સમજાય છે? હા, બિના ક્રિયા કે ભી જીવ બેઠે બેઠે પાપ કરતા હે. તમને ખ્યાલ છે સ્ટોરી આવે છે, આપણે પુરાણો તમે વાંચો ને, નામ મને યાદ નથી હવે, નામ બધું ભૂલી જવા છે. પણ એક પર્સન હતો, કસાઈ હતો, તો રોજ બધા એનિમલ માસ કાપી કાપીને એનો રોજગાર હતો, તો એવી રીતના પાપ કરતો હતો. પણ એક દિવસ એને કઈ ક્રાઇમ કર્યું ને એને જેલમાં નાખી દીધું. તો હવે જેલમાં એને કઈ કાપવા તો મળે નહીં, પણ એ રોજની પ્રેક્ટિસ કરી ને તો શું કરે કે ઓલી માટીમાંથી પ્રાણીઓ બનાવે અને બસ એની ગરદન તોડીને આમ કરીને એને આનંદ માણે. સમજે? આ અનર્થ દંડ, આ અનર્થ દંડ પાપ. અનનેસેસરી જીવ આવા પાપ કરે છે. બીજું એક્ઝામ્પલ, એક તંદુર મત્સ્ય આવે છે, સાંભળ્યું નથી? જે આપણે મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે ને, તો છેલ્લા જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે એમાં બહુ મોટા મોટા માછલાઓ છે, એને કહેવાય મહામચ્છ. એ મહામચ્છ કેટલા મોટા છે? 1000 યોજન લાંબા, 500 યોજન વાઇડ અને 250 યોજન બ્રોડ. અને 1 યોજન એટલે લગભગ 500 થી 800 માઇલ થાય. 1000 યોજન એટલે કેટલા મોટા માછલા, સમજાય છે ને? હવે એના શરીર ઉપર રહેવા વાળા અમુક નાની માછલીઓ હોય છે, એને કહેવાય તંદુર મચ્છ. એ તંદુર મચ્છ બહુ નાની માછલી હોય અને એ ઓલાના કાન મારે, મહામચ્છ ના કાન મારે. હવે એ તંદુર મહામચ્છ તો આટલું મોટું હોય, એના મોઢામાંથી ઘણું પાણી આવતું જતું હોય, ઘણા માછલા અંદર આવીને ઓટોમેટિકલી અંદર વયા જાય. એને મારવાનો ભાવ નથી. આ મહામચ્છ છે ને એકચ્યુઅલી શ્રાવક હોય છે, સમ્યક દ્રષ્ટિ અને વૃત્તિ શ્રાવક, એટલે હિંસક નથી હોતા. એ તો ઉલટા બહુ ધ્યાન રાખીને સમુદ્રમાં પણ અલગ અલગ લેયર્સ હોય, તો અમુક લેયર એવા હોય કે જેમાં પ્રાસુક પાણી હોય, એ પાણીમાં જીવાત હોય તો ત્યાં જઈને જ પાણી પીએ, અને એવી રીતે પોતાનું ગુજરાન ચલાવે. પણ આ તંદુર મચ્છ જે કાનમાં બેઠા બેઠા એવો ભાવ કરે કે જો આ મહામચ્છ પાગલ છે ને, આટલી બધી માછલીઓ એના મોઢામાં આવે છે અને હું હોત તો જવા જ ન દે, એકેને તોડત બધાને ખાઈ જશે. અને આવા ભાવ કરીને તંદુર મચ્છ કાચની નરકમાં જાય છે. સમજે? તો આવા બધા પાપ ને કહેવાય છે અપ ધ્યાન અનર્થ. તો જે સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે, જેને પોતાના આત્માનો અંદરથી એવો આનંદ અનુભવ કર્યો છે, તો હવે પછી આ ફાલતુ વસ્તુઓ અટકતા જ નથી, અને અટકતા નથી એટલે આવા ફાલતુ વિચાર કરતા નથી. પોતાના આપણે જેવી રીતના કોઈ સ્ટુડન્ટ એક્ઝામ માટે ભણતો હોય તો વિચાર ક્યાંય ડાયગ્રેસ થાય અને તરત પાછા લઈ આવે કે નહીં, ના મારે તો ભણવું છે, સમજાય છે કે નહીં? કઈ ડિસ્ટ્રેક્શન થાય, ઘરમાં કઈ વાતો ચાલતી હોય, ત્યાં જાય, ના મારે ભણવું છે. એમ કરીને સમ્યક દ્રષ્ટિ શ્રાવક પણ વારે ઘડીએ પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતાના આત્મા ઉપર તત્વ વિચાર માટે લઈને આવે છે. આવી બધી વસ્તુઓમાં અટકતા નથી. આગળ સેકન્ડ જો બીજું છે, હિંસારૂપ પાપજનક વ્યાપાર અને એથી વગેરેનો ઉપદેશ ન આપવો, તેને પાપોપદેશ અનર્થ દંડ વ્રત કહેવાય છે. બરાબર? હવે આ તો આપણે ઓલું જો ખેતી આદિ કરીએ ને, તો ખેતીમાં ઘણા બધા ઓલા અર્થ બોમ્બ ને બધા હોય જમીનમાં, તો એમાં ઘણા બધા એ જીવોનો ઘાત થાય. એટલે ભલે આપણે શાકભાજીને બધું ખાવા માટે ખેતી કરવી પડે છે, પણ એમાં ઘણા બધા સરસ જીવોનો ઘાત થવાથી એ કોઈને કરવા, જૈનમાં કોઈને કરવા યોગ્ય વ્યવસાય નથી. જેવી રીતે આપણે કોઈ લેધરનો બિઝનેસ નથી કરતા, કોઈ પોલ્ટ્રી ફાર્મ આદિમાં નથી, એવી રીતના આપણે કોઈ ખેતી કરવા યોગ્ય નથી. એ જવા દો. અત્યારે મારે તો બીજું એક્ઝામ્પલ આપવું છે. આપણે બધા યાત્રાએ જઈએ તે કોમન પ્રોબ્લેમ શું આવે? કોમન પ્રોબ્લેમ શું આવે કે બધા યાત્રાના સ્થળોમાં મચ્છર બહુ હોય હોય ને? એટલે આપણે કોમન ઉપદેશ શું હોય? ભાઈ બધા ગુડ નાઇટ આદિ લઈ લેજો, બધા પોતપોતાની વ્યવસ્થા કરીને આવજો. આ પાપો ઉપદેશ અનર્થ દંડ છે, કેમ કે ગુડ નાઇટ આદિ લગાવવાથી બધા મચ્છર મરી જવાના છે. સમજાય છે કે નહીં? તો સમ્યક દ્રષ્ટિ શ્રાવક જે હોય છે એ આવા સરસ જીવો તો છે, પણ સ્થાવર જીવોની પણ હિંસાથી બચવા માટે થઈને એવા ઉપદેશ કોઈને આપતા નથી. એટલે ઉપદેશ આપનારને પોતે પણ નથી કરતા, અને આવું કોઈને ખોટા માર્ગ પર લગાવતા નથી કે તમે આવું કરો, અથવા કોઈને એમ ન કે આ બિઝનેસમાં બહુ પ્રોફિટ છે તમે આમ કરો, જેમાં બહુ હિંસા થતી હોય. સમજાય? તો એ સેકન્ડરી ટાઈપ નું અનર્થ દંડ છે, પાપ ઉપદેશ અનર્થ દંડ. આગળ થર્ડ ટાઈપ, થર્ડ ટાઈપ છે પ્રમાદચર્યા. આ પ્રમાદચર્યા છે ને આપણા જીવન પર બહુ એપ્લિકેબલ છે, કેમ કે આપણા જીવનમાં દરેક જગ્યાએ પ્રમાદ હોય છે. જો આગળ આપણે એક વાર જગ્યાએ આવી ગયું, બે ગાથા પહેલા હું તમને ફૂટનોટ છે વાંચીને કહું છું, મોક્ષાર્થ પ્રકાશક માંથી એમાં લખ્યું છે, પ્રમાદ અને કશાયમાં જોડાવાથી જ્યાં પ્રાણઘાત કરવામાં આવે ત્યાં જ હિંસાનો દોષ લાગે છે. એવી રીતના મુનિરાજ હોય તો મુનિરાજ ચાલતા હોય અથવા શ્વાસોશ્વાસ આદિ લે તો એમાં જીવોનો ઘાત થાય છે કે નથી થતો? થાય છે કે નહીં? પણ ત્યાં ના તો એમને પ્રમાદ છે કે ના તો એમને કશાય છે. કશાય તો છે જ નહીં, કેમ કે ત્રણ કશાય ચોપડીનો અભાવ છે. પણ એકદમ સાવચેતીથી ચાર હાથ જોઈને બને એટલું જાગૃતતા રાખીને દરેક જીવને બચાવવાની કોશિશ કરે છે. એ પીછી કમંડલ એના માટે જ છે એમનું, એ જીવોના પ્રાણોને રક્ષા કરવા માટે. એમ છતાં આ બધું કરવા છતાં જો કોઈ જીવોનો ઘાત થઈ જાય તો એમનો દોષ એમને લાગતો નથી, કેમ કે એમણે તો બધી રીતે સાવચેતી રાખવાની કોશિશ કરી છે. અહીંયા આપણા જીવનમાં શું લાગુ પડે છે? જો પાછું આપણા ભાવાર્થમાં આવી જાય, થર્ડ પોઈન્ટ, પ્રમાદને વશ થઈને પાણી ઢોળવું, જમીન ખોદવી, ઝાડ કાપવા, આગ લગાવવી એ વગેરેનો ત્યાગ કરવો અથવા પાંચ સાવરકાયના જીવોની હિંસા ન કરવી તેને પ્રમાદચર્યા અનર્થ દંડ વ્રત કહેવાય છે. એક્ઝામ્પલ કહીએ, લાઈફમાં આપણે બધે લાઇટર તો બધા જોયું છે, સિગરેટ જલાવવા માટે લાઇટર હોય છે. તમારી સામે ટેબલ પર મૂકવામાં આવે તો આપણું નેચરલ રિએક્શન શું હોય? આમ ઉપાડો જ નથી હોય, ચાલુ થાય છે કે નહીં? નેચરલ રિએક્શન. તો આ અનનેસેસરી આપણે જે આગ જલાવીએ છીએ ને એનાથી અગ્નિકાય જીવોનો ઘાત થાય છે. આપણે નાના જ હતા તો સ્કૂલમાં ઓલું માચિસથી બધા અલગ અલગ ટાઈપના કરતબ કરતા હતા. ખ્યાલ હતો કે આમ માચિસના બોક્સ ઉપર આ માચિસ લગાવીએ પછી આમ ફેંકીએ, બધું આગ જલે છે કે નહીં એમ થોડું દેખાડો, કે આમ કરીને પછી આમ બધું ટચકી મારીએ અને ખોલીએ. સમજે છે? આ બધું અનર્થ દંડ, અનનેસેસરી જીવોનો ઘાત થાય છે. અથવા આપણે પાણી જોઈતું હોય પીવા માટે કે નાવા કરવા માટે, કેટલું પાણી જોઈએ આપણે ઘરમાં વાપરવા માટે? પણ શાવરથી નાવું જોઈએ, કેમ કે એમાં શરીર વધારે ચોખ્ખું થાય ને ઓલા ઓલા કરતા. હવે અંદરથી જ્યાં મેલ નીકળે છે તો તમે ગમે તેટલું ઘસો શું ચોખ્ખું થાય? સમજાય છે કે નહીં? આપણે આવે છે નવ દ્વાર બને ગિનકારી, જે પોતે જ એક કચરો ઉત્પન્ન કરવાનું મશીન છે, એને તમે કેટલું સાફ કરો તો એ સાફ થઈ જાય. પણ એમાં પણ આપણે જે અનનેસેસરી આ પાણી આદિનો જે ગેરફાટ થાય છે તો એ અનર્થ દંડ. આપણે જે નળ આદિ લીક થાય છે ને, જો આપણે અહીંયા બહારનું જે કુલર છે ને એમાં ઠંડો પાણીનું જે નળ છે ને એ તમે બરાબર ન લોક કરો તો પાણી જળ્યા જ કરે, અને એ બધા પાણીના જીવોનો ઘાત થાય છે તો એ અનર્થ દંડ. સમજાય? તો આ બધું આપણા પ્રમાદને કારણે છે. અહીંયા કશાય તો નથી, આપણે જીવોને જાણીને મારવા તો નથી માંગતા, બરાબર ને? પણ ન તો આપણી આપણા સ્વરૂપમાં જાગૃતિ છે, અને સ્વરૂપમાં જાગૃતિ ન હોવાથી જેવો પરમાત્મા હું પોતે છું એવા જ પરમાત્મા ઈ છે એવું આપણને ફીલ થતું નથી. તો આપણને એ જીવ જીવ છે પહેલા તો એની જ આપણને કદર નથી, એ પહેલો પણ. અને જો કદર બી આવે તો ઘણી વાર આળસમાં રહી જઈએ કે ભાઈ આ મેં કોશિશ કરી પણ નથી રોકાતું, જવા દે જે હશે. આ પ્રમાદચર્યાને કારણે હિંસા થાય છે તો એ પ્રમાદચર્યા અનર્થ દંડ વ્રત છે. તો સમ્યક દ્રષ્ટિ કેવા હોય છે? આપણે ઘણી વાર આ ચર્ચા કરે ને તો ઘણા લોકો સવાલ પૂછે કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને મારી તો શકતું નથી, બરાબર? તો સમ્યક દ્રષ્ટિ જીવ એને બચાવવાની કોશિશ કરે કે ન કરે? કરવી જોઈએ કે નહીં? માં હું તો આમે નથી બચાવી શકવા. સમજાય? એક જે નિશ્ચય ના સિદ્ધાંતો છે એ એની જગ્યાએ એ અંદર માનવાની વસ્તુ છે. પણ એનો મતલબ એમ થોડી કે આપણે જઈને ધરાશીને બધી કીડીઓ ઉપર ચાલી જઈએ. સમજાય ને? એક વ્યવહારમાં આચરણની વસ્તુ અલગ છે. અત્યારના ચરણાની યોગનો ક્લાસ છે. હમણાં આદરણીય પ્રકાશભાઈ નો સ્વાધ્યાય હતો ને, એ દ્રવ્યાની યોગનો સ્વાધ્યાય હતો. ત્યાં માનવાની વસ્તુ એ વિચારના લેવલ પર હતી. અહીંયા ઓલા સિદ્ધાંત લાવો તો ખીચડી જઈએ. સમજાય ને? અહીંયા તો જીવના આચરણ એવા હોવા જોઈએ, આવું જ હોવું જોઈએ. એ જીવ સમ્ય દ્રષ્ટિ શ્રાવક એટલા જાગૃત હોય કે એક જીવનો પણ ઘાત કેમ ન થાય, કેમ થઈ જાય. સાંભળ્યું હશે ગુરુદેવશ્રી, એક વાર પ્રવચનની વચમાં ત્યાં ઓલું લીમડાના ફૂલ પડે ને, તો છોકરાઓ ત્યાં રમતા હતા, તો પ્રવચનની વચમાં એક ઓલા છોકરાને હટાવો, ઓલા ત્યાં ઘણા બધા જીવ છે. સમજે? એટલે સમ્ય દ્રષ્ટિ શ્રાવક એટલા જાગૃત હોય છે કે એક જીવનો ઘાત ન થઈ જાય. આગળ ફોર્થ પોઈન્ટ, જશ મેળવવા માટે તલવાર વગેરે હિંસાના કારણભૂત હથિયારોને બીજા કોઈ માગે તો ન આપવા, તેને હિંસાદાન અનર્થદંડ વ્રત કહેવાય છે. જેવી રીતના આપણે આજે ગુરુદેવશ્રી આના ઉપર જ ચાલતું થવાના, તો કે એક કોઈ લેડીઝ હતા તો કોઈ દુકાનમાં ગયા તો સારા ચાકુ મળતા હતા, તો પોતાની જરૂરિયાત એક જ પણ ચાર પાંચ લઈને આવ્યા. કેમ? કેમ કે કોઈ માગે તો દેવા થાય. હવે ઈ ચાકુ નો ઉપયોગ એ ભલે આપણા જ વપરાશ માટે જે આપણે શાકભાજી આદિ સમારવામાં થશે, પણ તો પણ ત્યાં હિંસાનો દોષ તો લાગે છે કે નહીં? અચ્છા, હવે અહીંયા આપણે નથી, પણ અમેરિકા ને બધામાં જાઓ તો વન ઓફ ધ કોમન ગિફ્ટ આઈટમ કટલરી. બરાબર, એકબીજાને કઈ પ્રસંગ હોય તો ડીશ ને પ્લેટ ને કપ ને એવું બધું એક રેડીમેડ બોક્સ આવે એ આપી દે. અરે ત્યાં તો બધું ઓનલાઈન કલ્ચર છે. ઓનલાઈન જોયું, હા આ બધી આઈટમ છે, આપણે ગિફ્ટ કરીને પોસ્ટ કરી દીધી. પણ હવે ત્યાં તો એ લોકો કટલરીનો સેટ એ લોકો પ્રમાણે બનાવે, તેમજ ડીશ ને વાટકા સાથે કાંટા હોય ને ચાકુ હોય ને એ હોય, ખ્યાલ છે? તો મતલબ બટર નાઇફ ને મીટ નાઇફ ને એ બધું પણ એ આખા સેટમાં બધું એક સાથે રહી જાય. સમજાય ને? આ બધું હિંસા દાન છે. આ બધા એ ઉપકરણ એ સામે તેના માટે વાપરશે. સમજાય છે? તો આવા ઉપકરણો જેનાથી જશ માટે કે કોઈની વપરાશ માટે સમ્ય દ્રષ્ટિ શ્રાવક કોઈને આપતા નથી. પાંચમું, રાગ દ્વેષ ઉત્પન્ન કરવા વાળી વી કથા, નવલ કથા કે શૃંગારિક વાર્તા વગેરે સાંભળવાનો ત્યાગ કરવો તે દૂર શ્રુતિ અનર્થ દંડ વ્રત કહેવાય છે. જો વી કથા એટલે શું? વી કથા એટલે એમ જ જે મતલબ એકદમ બહારની સાઈડ સ્ટોરી બધી, કોઈ રાજા વિશેની વાર્તા સાંભળવી કે કોઈ રાજ્ય વિશેની, એમ જ કોઈના વિશે વાત, જેવી રીતે આપણે અમેરિકા વિશે અહીંયા બેસીને વાત કરીએ છીએ, દેટ ઇઝ વી કથા. કેમ કે આપણો ને ઓલા અમેરિકાનો કઈ સંબંધ જ નથી. સમજે? ચાર પ્રકારની વી કથા છે: રાજકથા, ચોર કથા, રાષ્ટ્રકથા અને સ્ત્રી કથા. રાઈટ, આ ચાર પ્રકારની વી કથાઓ છે. પછી નવલ કથા. નવલ કથા એટલે નોવેલ. નોવેલ ને ગુજરાતીમાં નવલ કથા કહેવાય. તો હવે જેવી રીતના કોઈ ઇમેજિનરી જે ફિક્શન કહેવાય ને, ઇમેજિનરી વસ્તુ વિશે સ્ટોરી વાંચીને શું ફાયદો? આપણા જીવનમાં આપણા આત્માનું કલ્યાણ આપણે કરતા નથી. કોઈ ઇમેજિનરી કોઈ કેરેક્ટર વિશે આપણે વાંચીએ અને એમાં આપણો જ્ઞાનનો ઉપયોગ ખરાબ કરીએ, એ વી કથા છે. સમજે? પછી શૃંગારી વાર્તા. શૃંગારી વાર્તા એટલે એવી અરાઉઝિંગ સ્ટોરી કે એવી અરાઉઝિંગ કન્વર્ઝેશન કે જેનો આપણે રાગ દ્વેષ વધારવામાં જ કામ આવે. જેવી રીતના કે આપણે ટીવીમાં કોઈ રેસીપીના શોઝ જોવા, સમજે, એ જોઈને આપણને ઉલટું એ ખાવાનું જ મન થાય હંમેશા, તો એ રાગ દ્વેષ ઉત્પન્ન કરનાર છે. હવે આપણે જોઈએ રોજ, એમાંથી બનાવીએ 5% બી નહીં, તો અનનેસેસરી પાપ થાય છે. છે કે ને? તો આ બધી દુશ્રુતિ અનર્થ દંડ છે. આ બધું તમે જુઓ ને, એક આખું સમરી શું બને છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક નો આખું ફોકસ પોતાના આત્માને સમજવામાં અને એના ચિંતન મનનમાં હોય છે. પોતાના ઉપયોગને કઈ બહુ ભ્રમાવતા નથી. મેન આપણા આત્માના વિશે સ્વાધ્યાય તત્વ વિચાર કે જે નોર્મલ ઘરની ડે ટુ ડે વસ્તુ હોય એને છોડીને ઉપયોગને કઈ ભટકાવતા જ નથી. આપણે શું આમ આપણે કોમન સ્કૂલ કોલેજીસમાં શું થાય, ભાઈ જનરલ નોલેજ જીકે ની બુક વાંચો તો તમારું નોલેજ બ્રોડ થાય. અને ધાર્મિક ક્ષેત્રમાં શું કે છે, ઉપયોગને સમેટો ભાઈ, બહુ બહાર ઉપયોગને વેસ્ટ નહીં કરો. કેમ કે અહીંયા તમે આત્માને સમજશો તો એમાંથી જ બધું જ્ઞાન આવે છે અને એમાંથી જ કેવળ જ્ઞાન પ્રગટ થાય. ચાલો તો આગળ વધીએ. 5 મિનિટ થી આપણે 14મો શ્લોક જોઈએ. હવે આપણે શિક્ષા વ્રતમાં આવીએ છીએ. શિક્ષા વ્રત 4 પ્રકારના છે, સમય, ઔષધોપવાસ, ભોગો ભોગ પરિમાણ વ્રત અને અતિથિ સંવિભાગ વ્રત. જો ગાથા વાંચીએ છે જેટલું ટાઈમ મળે તો દર પુર સમતા ભાવ સદા સામાયિક કરીએ. પોતાના હૃદયમાં સમતા ભાવ ધારણ કરીને સદા, એટલે કે જેવી રીતે મુનિરાજને 24 કલાક સામાયિક છે, જે સમ્ય દ્રષ્ટિ છે એ અવ્રતી છે એટલે એમને હજી સામાયિકનો કોઈ નિયમ નથી. જે પંચમ મહાસ્થાન વ્રતિ છે, 11 પ્રતિમા હોય તો કઈ પ્રતિમા પર એ છે, પોતાનો વૈરાગ્ય કેટલો વધ્યો છે એ પ્રમાણે દિવસમાં 1 વાર 2 વાર અથવા 3 વાર અંતર મુહૂર્ત માટે, સોરી 1 મુહૂર્ત માટે એટલે મિનિમમ 48 મિનિટ માટે એકાંત સ્થાનમાં બેસીને સ્વાધ્યાય આદિનો સાધનથી પોતાના આત્માનો તત્વ વિચાર અને અનુભવ કરવામાં પુરુષાર્થ પૂર્વક લાગે છે એને સામાયિક કહેવાય. આપણે હવે સામાયિક શું થઈ ગયું છે કે સામાયિક પાઠ વાંચી લીધો. આપણે એક તો પંચ પરમેશ્વરીનો એક સ્તોત્ર આવે છે, નમોકાર મંત્રથી શરૂ કરે, 4 દિશાઓમાં 4 વંદન કરે, પછી પંચ પરમેશ્વરીની સ્તુતિ વાંચે, પછી સામાયિક પાઠ વાંચે અને થઈ ગયું. આ કઈ પાઠ વાંચવા એ સામાયિક નથી, પોતાના આત્માના તત્વ વિચારમાં લાગીને એનો અનુભવ કરવાનો પ્રયત્ન પૂર્વક કોશિશ કરે એને સામાયિક કહેવાય. આ શિક્ષા વ્રત કેવા છે, મુનિરાજ ની પ્રેક્ટિસ માટેના છે ને, તો મુનિરાજ તો 24 કલાક આત્માનો અનુભવ કરવાના છે, તો એના માટે થઈને અહિયાં પંચમ ગુણસ્થાન સુધી શ્રાવક પણ એ કોશિશ કરે છે, સમજાય, એને સામાયિક વ્રત કહેવાય. બીજું પરમ ચતુષ્ટય માહી પાપ તજ ઔષધ ધરીએ. પરમ ચતુષ્ટય એટલે શું, કે 8મ 14 આદિ જે પર્વ હોય છે અથવા બીજા પણ જે શાશ્વત પર્વ છે, અષ્ટાનિકા છે, પર્યુષણ આદિ જે છે, એમાં પાપને તજીને ઔષધ ધરીએ. અગેન સમ્ય દ્રષ્ટિ શ્રાવક ભલે ગ્રંથાશ્રમમાં હોય પણ આવા પર્વોના દિવસે આગલા દિવસના બપોરથી આપણે પ્રતિક્રમણ ની બુકમાં વાંચીએ છીએ ને દર વર્ષે આ 12 પ્રકારના વર્તનું સ્વરૂપ, તો એને યાદ હશે હું બોલું છું. કૌશલ વ્રતમાં શું હોય છે કે આગલા દિવસના બપોરથી એકાંત સ્થાનમાં રહીને ઔષધ નો દિવસ, પૂરો દિવસ ધર્મ ધ્યાન આદિમાં વ્યતીત કરવો એને ઔષધ વ્રત કહેવાય છે. એટલે ફોન ને વાઇબ્રેટ પર મૂકી દીધો એમ નહીં, ફોન ને એરલાઇન મોડ પર મૂકીને ઘરે જ મૂકી દીધો. આ જનરલી પોષણ વ્રત આદિ હોય છે ને, તો એ જીવ બપોરના આવી જાય, જમીને બપોરના મંદિરમાં આદિ આવી જાય, પછી ત્યાંથી લઈને બીજો આખો દિવસ મંદિર આદિમાં જ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરે, સવારના પૂજન આદિ કરે, સ્વાધ્યાય આદિ કરે, પછી બપોરના ચિંતન મનન કરે, સામાયિક આદિ કરે, નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી લગભગ 1.5 દિવસ એકાંત સ્થાનમાં રહીને કન્ટિન્યુઅસ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો એને પોષણ વ્રત કહેવાય. ત્રીજું ભોગો ભોગ પરિમાણ વ્રત. ભોગ ઓર ઉપભોગ નિયમ કરી મમત્વ નિવારે. આપણે આગળ પહેલા પરિગ્રહ પરિમાણ વ્રત જોયું, 4 અણુવ્રત 5 અણુવ્રત છે, એમાં 4th અણુવ્રત પરિગ્રહ પરિમાણ વ્રત. એટલે પોતાની શક્તિ અને યોગ્યતા અનુસાર ભોગ, એટલે કે જે એક વાર ભોગે થી જેવી રીતના જમવાનું છે એ બધું ભોગ કહેવાય, અને ઉપભોગ એટલે વારંવાર ભોગે થી જેવી રીતના ગાડી કપડા આદિ એક જ વસ્તુ વારંવાર ભોગે, તો એ ભોગ અને ઉપભોગ ની સામગ્રી માં પહેલા આપણે પરિમાણ કર્યું હતું પરિગ્રહ પરિમાણ માં, એમાં પણ ફર્ધર જે ભોગ અને ઉપભોગ ની સામગ્રી છે એમાં મમત નિવારી પોતાનો મિથ્યા એટલે મોહ નો ભાવ નિવારણ કરીને એમાં હજી અંદર પરિમાણ કરવું એને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહેવાય છે. અને અતિથિ સંવિભાગ મુનિકો ભોજન દે ફેર નિજ કરેલી આહારે, અહીંયા મુનિ લખ્યું છે પણ કોઈ પણ જે ત્રણ પ્રકારના પાત્ર કહેવાય ને, એક ઉત્તમ પાત્ર એટલે મુનિ, મધ્યમ પાત્ર એટલે સમ્યક દ્રષ્ટિ વ્રતિ શ્રાવક, અને જગન્ય પાત્ર એટલે અવ્રતિ શ્રાવક અવ્રતિ સમ્યક દ્રષ્ટિ, આ ત્રણ માંથી કોઈને પણ આહાર કરાવીને એના પછી પોતે આહાર કરે એને અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. આ આહાર એટલે ખાલી જમવાનું નહીં, આ આહાર કરાવવાની પાછળ મોટિવ શું છે કે એ જીવનો કેવી રીતના સંયમમાં વૃદ્ધિ થાય, એ મુનિરાજ છે કે શ્રાવક છે એ હંમેશા પોતાનો ઉપયોગ પોતાના નિજ કલ્યાણમાં લગાવે છે અને એમને ભોજનનો વિકલ્પ આવ્યો જે એમને એમના ઉપયોગમાંથી બહાર લાવે છે, તો કેવી રીતના એમને અનુકૂળ ભોજન કરાવીને હું એમને ફરીથી પોતાના સંયમમાં લગાવવામાં મદદ કરું એ અતિથિક્રમ વિભાગ છે. એટલે મુનિરાજ કે શ્રાવક કે કોઈ સમ્યક દ્રષ્ટિ આપણા ઘરે આવે જમવા માટે તો શું બનાવશું, રસ પૂરી શ્રીખંડ એકદમ ફરસાણ મિષ્ટાન એવું બનાવાય, એવું વસ્તુ બનાવાય કે જે સામે વાળાના સંયમમાં મદદ કરે, સમજાય. તો મુનિરાજ નો આહાર કેવો હોય ખ્યાલ છે, જયારે આદિનાથ ભગવાન હતા અને શ્રેયાંક રાજાને જે આહાર દાન લેવા આવ્યા હતા તો શું આહાર કર્યો, ઇક્ષુ રસ શેરડીનો રસ, અથવા તો મહાવીર ભગવાને જે આપણે સતી ચંદ્રા પાસે આહાર લેવો તો શેનો કર્યો, અરસના ખોલા કોદા કોદા કહેવાય ને, હા. તો આહાર મુનિરાજ નો તો એવો હોય કે સાવ આમ નજીવા જેવો આહાર કે જેનાથી એમને એમનું મુનિરાજ નો તો આખો દિવસ કડકાદીમાં બેઠા હોય, પાણી પણ મિનિમમ પીએ. તો હવે આ ટોપિક નથી પણ આપણે ભગવતી આરાધના આદિ શાસ્ત્રોમાં તો બહુ એનું વર્ણન છે કે મુનિરાજ નો આહાર કેવો હોવો જોઈએ, એમ કે તમે મુનિરાજ ને કઈ બહુ હેવી શીરો પીરો ન ખવડાવી શકો, મુનિરાજ ને તો એવો આહાર આપવો જોઈએ કે પાછળથી એમને બપોરના તરસ આવી ન લાગે, એમનો આહાર એવો થોડો લિક્વિડ હોવો જોઈએ કે જેનાથી એમને એ પીને જરા જરાય એમ સેટિસ્ફેક્શન થાય, પણ એટ ધ સેમ ટાઈમ બહુ હેવી નો થઈ જાય, એમને પ્રમાદ ઉત્પન્ન ન થવો જોઈએ એ જમવાનું જમીને, સમજાય ને. એની તો આપણે મુનિરાજ કે આવા શ્રાવક કે જે પાત્રો હોય છે એમને આહાર દાન કરાવીને પછી પોતે આહાર કરે એને અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. આનું વધારે વિશેષ વર્ણન છે જે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું, અને એના પછી છેલ્લી આપણી ગાથા છે, લગભગ નેક્સ્ટ ક્લાસમાં આપણે ચોથી ગાથા પૂરી થશે. કોઈને કઈ પ્રશ્ન છે છેલ્લા બે ત્રણ મિનિટ, ચાલો જીનવાણી. હે જીનવાણી ભારતી તોરી જપો દિન રહે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન છે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દેશ મુરુ. બોલો જીનવાણી માતનો જય.